પાના નંબર 233, ગાથા રવિચરણ 24, બધા સાથે લઈશ.
મતા હને થાય કમલ કે મતા અહીં કયા પાય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સર અથવા નિજ પુર ધર્મના તે ગુરુ માજ મમ.
ટીકા: જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ્ય થાય નહીં એવા મતાર્થી જીવના અહીં નિષ્પક્ષ લક્ષણો કહ્યા. જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી અને ઉપર ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી તેવા ગુરુને સાચા ગુરુ માને અથવા તો પોતાના કુળધર્મના ગુરુ ના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. હવે આપણે ઘણા ઊંડાણમાં પ્રવેશ કરીએ છીએ. આ સૂક્ષ્મ ચિંતન છે. જીવ વ્રત કરે, તપ કરે, જપ કરે, ધ્યાન અને અનુષ્ઠાન કરે, સંન્યાસ લે, એકાંતમાં જાય, જંગલમાં જાય, મૌન રહે, આશ્રમમાં જાય, મંદિરમાં જાય, તીર્થમાં ફરે, ઉપવાસ અને માળા તથા પૂજા કરો, દાન પુણ્ય કરો. પરંતુ તેને એ નથી સમજાતું કે આ બધાને નિષ્ફળ કોણ બનાવે છે. આટલી બધી મથામણ કરવા છતાં પ્રયત્નો નિષ્ફળ થતા હોય તો જાગૃત માણસે તેના કારણો શોધવા જોઈએ. પરમ કૃપાળુ દેવે બહુ ગંભીરતાથી કહ્યું છે કે વહ સાધન બાર અનંત થયો તદપી કથુ હાથ હજુ ન કહ્યો. બહુ નવાણી વાત એ છે કે જેમ નિયમથી શરૂઆત કરી અને પછી કહ્યું કે આ બધા સાધનો છે તે એક વખત નહીં પણ અનંત વાર કરે છે પણ હજુ કંઈ હાથમાં નથી આવ્યું. આપણે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં તે ભૂમિકા પ્રમાણે ધર્મ સાધનામાં ભાગ લીધો, શુભ કર્મો કર્યા અને શુભ કર્મો એટલે પુણ્યના ફળ પણ ભોગવ્યા છે. હજુ સ્વરમાં ઉપવાસ કર્યા છે અને જમણવાર કરી ઢોલ નગારા પણ વગાડ્યા છે. આવા સાધનો અનંતવાર કર્યા છે પરંતુ જરા તો વિચારો કે અનંતવાર સાધનો કરવા છતાં હજુ કંઈ સફળતા મળી નથી. વરાણું બે કલાક કર્યું, હાથ દુખવા આવ્યા પણ માખણ હાથ ન આવ્યું. જુઓ તો ખરા કે વલણું દહીંનું કર્યું કે પાણીનું કર્યું, અનંતવાર સાધનો કર્યા પણ કંઈ હાથ લાગ્યું નથી. જ્ઞાની પુરુષો કહે છે કે કંઈક એવું બળવાન કારણ હોવું જોઈએ કે જેના કારણે તે બધા સાધનો નિષ્ફળ ગયા છે અને એ કારણોમાં એક જ મુખ્ય કારણ છે મતાર્થીપણું.
મતાર્થી અને આત્માર્થી એ બે ધારાઓ જુદી છે. જે મતાર્થી છે તે આત્માર્થી નથી અને જે આત્માર્થી છે તે મતાર્થી નથી. હોય મતાર્થી તેને થાય ન આત્મ લક્ષ, તે મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ. આ મહત્વની ગાથા છે. જે મતાર્થી હોય તેને આત્માનું લક્ષ થતું નથી. સાધનો તો અનંતવાર કર્યા છે પણ આત્મજ્ઞાનનું લક્ષ ન હતું. બાણ તો ફેંક્યા પણ તાક્યા વગર, લક્ષ કર્યા વગર. એમાં મતાર્થી જીવના અહીં લક્ષણો કયા છે તે કહેતા પહેલા એક સ્પષ્ટતા કરી લઈએ કે અમે જે કહેવાના છીએ તેમાં કોઈનો પક્ષ લેતા નથી. જે સત્ય હશે તે નિષ્પક્ષપણે કહીશું. જેનામાં મતાર્થીના લક્ષણો હોય તેવા જીવને આત્માનો લક્ષ થતો નથી અને આત્માનો લક્ષ થયા વગર આત્મસાધના થતી નથી. આત્મસાધના વગર આત્મ અનુભૂતિની સમ્યક દર્શનની ઘટના ઘટતી નથી. સમ્યક આચરણ થતું નથી અને સમ્યક ચારિત્ર વગર, સમ્યક તપ વગર રાગ દેશનો ક્ષય થતો નથી. રાગ દેશના ક્ષય વગર વિતરાગની પ્રાપ્તિ થતી નથી. સર્વજ્ઞ અવસ્થા મળતી નથી. મોક્ષની ઘટના તો સૌથી છેલ્લી ઘટના છે.
આત્મા અને મતાર્થ એ બંનેને પ્રકાશ તથા અંધકારની જેમ વિરોધ છે. અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય અને પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય. એક દિવસ અંધકારે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને કહ્યું, સાહેબ, આ પ્રકાશ મારી પાછળ પડ્યો છે, મને જંપીને રહેવા દેતો નથી, તમે કંઈક ગોઠવણ કરી આપો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું, તમારી વાત સાચી હશે, પણ મારે તમારી હાજરીમાં સૂર્યને બોલાવીને જુબાની લેવી પડશે. સૂર્યને બોલાવ્યો ત્યાં અંધકાર ગાયબ. સૂર્ય હોય ત્યાં અંધકાર ન હોય અને અંધકાર હોય ત્યાં સૂર્ય ન હોય. તેવી રીતે જ્યાં આત્માથી પણ હોય ત્યાં મતારથી પણ ન હોય અને મતારથી પણ હોય ત્યાં આત્માથી પણ ન હોય. વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન ફર્યો. એનું કારણ સાધન ખોટા છે તેમ નહીં, પણ મતારથી પણ મટ્યું નથી અને આત્માર્થી પણ હજુ આવ્યું નથી. આત્મા એ જ એનું પ્રયોજન, આત્મા એ જ એનું લક્ષ્ય, આત્મા એ જ એની ચિંતા, એનો જ વિચાર, આત્મા એ જ પ્રાપ્તવ્ય. એવી ધૂન જેનામાં હોય તેને કહેવાય છે આત્માર્થી. મતાર્થીના લક્ષણો છોડવા જેવા છે, ધ્યેયરૂપ છે, પણ તેને સમજવા માટે પક્ષપાત કે નિંદાના ઉપદેશ વગર આત્માર્થીના ઉપકાર અર્થે ગમે તે કહેવાનો પ્રારંભ કરીએ છીએ.
મતાર્થી શબ્દ સમજી લેજો, અર્થ એટલે પ્રયોજન, હેતુ અથવા લક્ષ્ય. જેના જીવનમાં પોતાનો મત એ જ હેતુ છે, એ જ એનું લક્ષ્ય છે અને એ જ એનું પ્રયોજન છે, તે મતાર્થી. મત એટલે શું? વિતરાગ દશા, અપ્રાપ્ત એવા અસર્વજ્ઞ એટલે કે જે બધું જાણતો નથી એવો અર્ધજ્ઞાની અથવા ખંડિત જ્ઞાની અથવા અજ્ઞાની. જે શાસ્ત્રો જાણે છે, સિદ્ધાંત જાણે છે, વેદ ઉપનિષદો જાણે છે, પુરાણો જાણે છે ને તે બીજાને ઉપદેશ આપે છે, આવા આ અજ્ઞાનીના અભિપ્રાયે કરેલા તત્વોનો ખંડિત અને અપૂર્ણ નિર્ણય, ધર્મનો નિર્ણય, એને કહેવાય છે મત.
પોતે અજ્ઞાની હોવા છતાં પોતાનો અભિપ્રાય અને પોતાનો મતનો આગ્રહ એ જ સત્ય છે અને તેને વિચારવાની જરૂર નથી, અમને કહેવાની કે સમજાવવાની જરૂર નથી, શાસ્ત્રોના પાઠ આપવાની જરૂર નથી. એ 100% સાચા છે અને તમે 100% ખોટા છો. આવો જેનો આગ્રહ છે એ મતનો જ જેને રાગ છે, પોતાના મતનું જ જેને મહત્વ છે તેને કહેવાય છે મતાર્થી. ધનનો રાગ છૂટી શકે, સ્ત્રી પુત્ર કુટુંબ દેહ અને સત્તાનો રાગ છૂટી શકે, પદાર્થનો રાગ છૂટી શકે, પણ મતનો રાગ છૂટી શકતો નથી. મતનો રાગ બળવાન છે, તેથી સંસારનો પરિત્યાગ કર્યા પછી, મુનિ જીવન સ્વીકાર્યા પછી, બધું જ છોડ્યા પછી પોતાના મતને છોડી શકતો નથી, તેને કહેવાય છે મતાગ્રહી. ત્યાગ કર્યો પણ મતને પુષ્ટ કર્યો. શ્રી હેમચંદ્રાચાર્યે રાગ 3 પ્રકારના ગણાવ્યા છે, સ્નેહરાગ, કામરાગ અને દ્રષ્ટિરાગ. વાત્સલ્યનો ભાવ એ સ્નેહરાગ છે, જેમ કે માં, દીકરો, ભાઈ, બહેન, ભાઈ, મિત્ર, સાથી, સ્વજનો, સંબંધીઓ, એના પ્રત્યે જે રાગ, આસક્તિ, મમત્વ છે તે સ્નેહરાગ. સ્ત્રી પુરુષ વચ્ચે વિજાતીયના કારણે જે રાગ થાય છે તે કામરાગ. કામરાગ છૂટતો નથી. માએ દીકરાને મોટો કર્યો, કેટલાય સમણા રાખ્યા હશે કે દીકરો મોટો થશે, મારી સેવા કરશે, મારી સાથે રહેશે અને બહુ લાડકોટથી પરણાવે અને 6 મહિના પછી દીકરો કહેશે, માં, તમે અને અમે જુદા રહીએ, આનંદ આવશે તમને કે અમને, કોઈને તકલીફ નહીં. આ દીકરાને સ્નેહરાગ થયો અને કામનો રાગ આવ્યો. સ્નેહરાગ છૂટી શકે પરંતુ કામરાગ છોડવું મુશ્કેલ છે. રાગના કારણે રાવણ ખતમ થઈ ગયો, બરબાદ થઈ ગયો. રાવણને વિભીષણે, એના પુત્રોએ અને મંદોદરીએ પણ સમજાવ્યો, ન સમજ્યો તો ખતમ થઈ ગયો. આ છે કામવાસના કામનો રાગ. શ્રી હેમચંદ્રાચાર્યજીને કહેવું છે કે સ્નેહરાગ છોડી શકાય પરંતુ કામરાગ છોડવું કઠિન છે. તેને પણ મુશ્કેલીથી છોડી શકાય, પરંતુ બધા કરતા દ્રષ્ટિરાગ ભયંકર છે. દ્રષ્ટિરાગ એટલે પોતે માનેલા અને સ્વીકારેલા મત પ્રત્યે જે રાગ, જે મમત્વ, જે મૂર્છા, તેને કહેવાય છે દ્રષ્ટિરાગ.
આખો સંસાર છોડી ઉગ્રમાં ઉગ્ર તપ કરે છે, માઠીની પાઠ પણ ન દુભાય એવું ચારિત્ર પણ પાડે છે, પરંતુ મારો જે મત છે એ જ સત્ય છે એવો જે આગ્રહ, એ મતને સાચવવાની ચિંતા, એ મતમાં સમાવવાની ચિંતા અને એ મતને સત્ય ઠરાવવાની ચિંતા કરવી અને તે માટે તમામ શાસ્ત્રોને કામે લગાડવા, એને કહેવાય છે મતાર્થી. પણ ક્યાં જીવ અટકીને ઉભો રહે, મારો મત સાચો છે તેને સિદ્ધ કરવા તે તમામ બુદ્ધિનો ઉપયોગ કરે છે, તમામ શાસ્ત્રોનો ઉપયોગ કરે છે, એને આત્માની પરમ તત્વની પડી નથી. ધનાર્થી પણ આવા જ હોય છે, ધન પાછળ પાગલ છે, એ તમે જોયું હશે. એ ખાતો પીતો નથી, શાંતિથી જીવતો નથી, કુટુંબ સાથે મળતો નથી, બાળકો સાથે વાતો કરવાનો ટાઈમ નથી, ઘરવાળી કહે તો પણ તેની સાથે 5 મિનિટ બેસતો નથી, તે કહે છે મારે ઘણું કામ છે. આવો છે ધનાર્થી. સત્તાની પાછળ જે પડ્યા છે તે છે સત્તાર્થી અને કામ વાસના પાછળ જે પડ્યા છે તે કામાર્થી. પોતાના સુખ માટે જે ચિંતા કરે છે તે સ્વાર્થી, પરંતુ ધનાર્થી, કામાર્થી, સત્તાર્થી અને સ્વાર્થી કરતા પણ મતાર્થી વધારે આગ્રહથી ભરેલો છે. ધનાર્થી કદાચ ધન છોડી શકે, સત્તાર્થી કદાચ લોકસભામાંથી રાજીનામું આપી શકે, એ શક્ય બનશે, પરંતુ મતાર્થી પોતાનો અભિપ્રાય છોડે એ શક્ય નથી.
મતાર્થી જીવને અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ મળતો નથી. અનંત કાળથી અનંતવાર આ સાધનોનો ઉપયોગ કરવા છતાં જીવના હાથમાં કંઈ ન આવ્યું. એનું કારણ એ છે કે તેનો લક્ષ મત ઉપર છે, આત્મા ઉપર નથી. જેનું લક્ષ મત ઉપર છે તેના બધા બાહ્ય સાધનો નિષ્ફળ જાય છે, તેનામાં કામ કરી શકતા નથી. આ વાત પરમ કૃપાળુ દેવે તો કરી જ છે અને દેવચંદ્રજી મહારાજે પણ કહ્યું કે આદર્યું આચરણ લોક ઉપચારથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો, શુદ્ધ શ્રદ્ધાન વળી આત્માવલંબન વિનું તેવો કાર્ય તીણે કોણ સીધો. બીજા સંતોએ પણ કહ્યું છે કે અનેક જુગ વિચારે એને પંથે ચાલતા હજુ એ ન આવ્યો મારગડાનો અંત. અનેક જુગ વિત્યા તેને પંથે ચાલતા પણ આત્મા કશું આવ્યું નથી. સત્યનું જ્ઞાન નહીં, સત્યનો સ્વીકાર નહીં, સત્યની અનુભૂતિ નહીં. પરિણામ એ આવ્યું કે બાહ્ય કર્મકાંડો કરવા છતાં મતાર્થીપણું હોવાના કારણે એ તમામ બાહ્ય કર્મકાંડોને નિષ્ફળ બનાવે છે અને આત્માર્થીપણું થઈ શકતું નથી. આત્મકલ્યાણની વાતો કરતા પહેલા જરા વિચાર કરજો કે આપણે વાત તો આત્માની કરીએ છીએ પણ આપણે ક્યાં અટકીને ઊભા છીએ. દરેક માણસ એમ જ કહે છે કે તમે ગમે તે કહો પરંતુ મારો અભિપ્રાય, મારો મત તો આ છે. સત્ય કરતા તેના માટે તેનો મત મહત્વનો બની જાય છે. જેને પોતાનો જ મત મહત્વનો છે, જેને આત્માર્થીપણું નથી, તે ગમે તેટલા કર્મકાંડો કરે પણ તે સફળ થતા નથી. આ વાતની ગેરસમજ ન કરશો. જ્ઞાની પુરુષો કર્મકાંડનો નિષેધ કરતા નથી, ના પાડતા નથી, પરંતુ એમ કહે છે કે કંઈક તો વિચાર કરો, દળી દળીને ઢાંકણીમાં ઉઘરાયું, હાથમાં શું આવ્યું. ગુજરાતીમાં કહેવત છે કે આંધળો દળે અને વાછરડો ચાટે, હાથમાં કંઈ ન આવે. અહીં આટલું બધું કરવા છતાં આત્મા પ્રાપ્ત થતો નથી, તેનું કારણ એ છે કે જે કંઈ કરે છે તેનું લક્ષ્ય મતને પોષવાનું જ છે, તેનું લક્ષ્ય આત્મા નથી. આપણે તેને કહીએ કે તારે આ કરવા જેવું છે તો કહે છે ના ના, આમાં કંઈ ફેરફાર કરવા જેવો નથી, આ જ સાચું છે. આ મતાર્થીને આત્મલક્ષ નથી. મધ્યે એમ કહ્યું
શ્રીમદજીએ કહ્યું કે હોય મતાર્થી દેહને, થાય એનો આત્મલક્ષ. આત્મલક્ષ થયા સિવાય આત્મજ્ઞાન ન થાય અને આત્મજ્ઞાન થયા સિવાય આત્મધ્યાન ન થાય. આત્મધ્યાન ન થાય તો સર્વકર્મનો ક્ષય ન થાય અને સર્વકર્મના ક્ષય વિના મોક્ષ પ્રાપ્તિ ન થાય. મતમાં અટવાઈને આખું જગત ઉભું રહ્યું છે અને જગતના તમામ ક્ષેત્રોમાં મોટે ભાગે ધાર્મિક ક્ષેત્રોમાં જીવનારા માણસો હંમેશા પોતાના મતને સિદ્ધ કરવા અને સત્ય ઠરાવવા પ્રયત્નો કરે છે. મતાર્થીના લક્ષણો જાણવા ખૂબ જ જરૂરી છે. ઓળખી લેજો કે મતાર્થી કેવો હોય. બીજા સામે જોવાની જરૂર નથી, આપણી જાત સામે જોવાની જરૂર છે કે આપણે તો મતાર્થીના ખાનામાં આવતા નથી ને. જો આત્માર્થીની વાતો કરીએ અને હોઈએ મતાર્થીના ખાનામાં તો મેળ નહીં પડે. આ મતાર્થીપણું કેવું હોય, તેના શું લક્ષણો હોય, કઈ રીતે તેનો ખ્યાલ આવે, તેની એક એક રીતનું સંક્ષેપમાં વર્ણન કરવાનો કૃપાળુદેવ પ્રારંભ કરે છે. અને પ્રારંભ કરતા પહેલા સ્પષ્ટતા કરે છે કે અમે જે કંઈ કહીએ છીએ તે નિષ્પક્ષપણે કહીએ છીએ. અમારો કોઈ પક્ષ નથી, અમારો કોઈ મત નથી. જો મત હોય તો અમને કહેવાનો અધિકાર નથી. જગતમાં નિષ્પક્ષ થવું અત્યંત કઠિન છે. માણસ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પોતાનો પક્ષ ધારણ કરે છે. કાં તો નિશ્ચયનો પક્ષ, કાં તો વ્યવહારનો પક્ષ, કાં તો નિમિત્તનો પક્ષ, કાં તો ઉપાદાનનો પક્ષ, કાં તો જ્ઞાનનો, કાં તો ક્રિયાનો, કાં તો બાહ્ય કર્મકાંડનો પક્ષ, કાં તો ધ્યાનનો પક્ષ, કાં તો તપનો પક્ષ. પણ પક્ષ તો ખરો જ ખરો, પક્ષ લઈને જ વાત કરે છે. અમારે સંપૂર્ણપણે નિષ્પક્ષ વાત કરવી છે.
હોય મતાર્થી તેહને થાયન આત્મલક્ષ, તેહ મતાર્થી લક્ષણો અહીં જ્ઞાન નિષ્પક્ષ. અહીં પક્ષપાત રહિત કહીશ. અમારી પાસે એક તો પક્ષપાત નથી અને બીજી વાત એ કે કોઈની નિંદા કરવાનો અમારો હેતુ નથી. ત્રીજી વાત, અમે જે વાત કહીએ છીએ તે અમારી સામે જે એક પાત્ર છે તે પાત્રનું કલ્યાણ થાય, હિત થાય, ભલું થાય એવું લક્ષ્ય રાખી વાત કરીશું. એ પાત્ર આત્માર્થીનું છે. હવે અમે અમારું ધ્યાન જગતમાંથી પાછું ખેંચી લીધું. મતાર્થી, કામાર્થી, સત્તાર્થી કે ધનાર્થી ઉપર ધ્યાન નથી. અમારું ધ્યાન માત્ર આત્માર્થી ઉપર છે. જેને આત્માનું પ્રયોજન છે, આત્માનું હિત કરવું છે, આત્મકલ્યાણ કરવું તે જ જેની દ્રષ્ટિ છે. નિષ્પક્ષપણે મતાર્થનો ત્યાગ કરી જેને માત્ર સાધના કરવી છે એવા આત્માર્થી પાત્ર માટે અમે વાત કરી રહ્યા છીએ.
આ કહેવાથી આગ્રહી, કદાગ્રહી, સંપ્રદાય અને મત માન્યતા વાળા છૂટ્યા. તેના ઉપર કામ કરવું ઘણું મુશ્કેલ છે. એમને બદલવા ઘણા મુશ્કેલ છે. તેમને આગ્રહમાંથી બહાર લાવવા મુશ્કેલ છે. દરિયામાં ડૂબતો હોય તો બહાર કાઢી શકાય, ઊંડા કૂવામાંથી પણ બહાર કાઢી શકાય. પણ મતાર્થીને મતના કૂવામાંથી બહાર કાઢવો ઘણો મુશ્કેલ છે. એ કૂવામાં રહીને અનંત કાળ સુધી અનંત પ્રકારના સાધનો કરે છે. તેથી તેમના માટે કહ્યું કે તદપી કુછ હાથ હજુ ન પર્યો. આટલું બધું કરવા છતાં હજુ કઈ હાથમાં આવ્યું નથી, કઈ પાર પડ્યું નથી.
બસ હવે અહીંયા આપણે ગાથા 23 અને 24 નો પ્રારંભ થાય છે. આત્મસિદ્ધિના જે બોધના ભાગ છે એમાં પહેલો પ્રારંભ હતો કે આત્મથી શાસ્ત્રનો પ્રયોજન શું, એની 8 ગાથાઓ હતી. અને પછી એ આત્માર્થી તરફ જવા માટે સદગુરુ મહાત્મ્ય એની બીજી ગાથાઓ હતી. એ ગાથાઓ 9 ગાથાથી શરૂ કરીને 21 સુધી આવી. એમાં જે આત્માર્થી છે એને માટે જે રોકાયેલો છે બેમાં, શુષ્ક ક્રિયામાં, શુષ્ક જ્ઞાનમાં અને ક્રિયાજળમાં, ત્યાં એને દિશા માટે વાત કરી. એ આવ્યો સદગુરુનું મહાત્મ્યનો ભાગ. એ 9મી ગાથાથી શરૂ થઈ અને 21મી ગાથા સુધીમાં એના અદ્ભુત મહાત્મ્ય અહીંયા ખૂબ સરસ રીતે વર્ણન. આપણે એની વિશદ ચર્ચા કરી, ભૂલવું નહીં. કદાચ બધું સ્મૃતિમાં ન રહીએ પણ એનો ભાવ છે એ લક્ષ્યમાંથી જવો ન જોઈએ. હવે એ જે પૂરું થયું ત્યારે એ સદગુરુએ નિષ્કર્ષ કાઢ્યો છે. નિષ્કર્ષ એ કાઢ્યો છે કે આવો બધો યોગ થવા છતાં અને જીવે આટલી બધી સાધના કરવા છતાં બહુ મોટો પ્રશ્ન કર્યો છે કે અનંત કાળ સુધી અનંત વાર કરેલી આ સાધનાના પ્રયત્નો નિષ્ફળ કોણે બનાવ્યા? આપણે આટલી સાધના કરી હોય તો એ પ્રયત્ન આપણા નિષ્ફળ ગયા, એ નિષ્ફળતા લાવનાર તત્વ કયું? આ મહત્વનો પ્રશ્ન, અને અહીંયા વાત હવે સદગુરુ ઉપર જતી નથી, પોતા ઉપર જાય છે. અહીંયા વાત કરી છે કે આ બધાને નિષ્ફળ કોણ બનાવે છે, કેટલા સાધન. એ યમ નિયમની ત્રણ ગાથાઓમાં પરમ કૃપાળુ દેવે એ બધા સાધનોનું વર્ણન કર્યું છે કે વનવાસ કયો, મૌન કયો, શાસ્ત્રના અભ્યાસ કયો, હઠિયો કહો, જપ્યો કહો, બધી જ વસ્તુ કરી છે. એ પણ એકવાર નહીં, અનંતવાર કરવા છતાં, ક્રિયા કરવા છતાં ક્રિયાની સફળતા કેમ ન મળે, અથવા ક્રિયાના પરિણામને નિષ્ફળ કરનાર તત્વ કયું, કોણ? આ એટલી બધી મોટી વાત મૂકી છે કે એનું મુખ્ય કારણ જો કઈ હોય તો એ જ્ઞાનીઓએ તારણ કર્યું છે કે એ જીવનું મતાર્થીપણું છે. આ ભૂમિકામાં આવીને આ મતાર્થીના લક્ષણોની 10 ગાથાઓ છે એની વિચારણા કરવી. આ વિચારણા એટલી બધી મહત્વની છે એટલે કહું કે બીજા કોઈ સામે દ્રષ્ટિ કરશો નહીં. આ મતાર્થીના લક્ષણ માટે બીજા કોઈ સામે દ્રષ્ટિ, કેમ કે બીજા સામે તમે ગમે એટલી દ્રષ્ટિ કરશો તો બીજાનો મત તમને પકડાશે, એનો દોષ કોઈ દિવસ ખ્યાલમાં આવશે, ઉલટાનો પૂર્વગ્રહ થશે, રાગ દ્વેષ થશે. પોતા સામે દ્રષ્ટિ કરો અને અત્યાર સુધી જે દ્રષ્ટિમાં નથી આવ્યો એવો દોષ પકડાઈ જશે, પોતાનો દોષ પકડાશે. અને પોતાનો દોષ પકડાશે એટલે પોતે મતાર્થીના ખાનામાંથી નીકળી અને આત્માર્થીના ખાનામાં આવી જશે. અને આખી ગણિત એટલું સરસ છે કે આત્માર્થી અને મતાર્થી બે જ ભાગ છે, પણ આત્માર્થી માઇનસ મતાર્થી ઇક્વલ ટુ મુમુક્ષુ. શું મતાર્થી મુમુક્ષુ? મુમુક્ષુ આવશે જ નહીં ક્યાંય. આત્માર્થી ઉપર બધું ચાલ્યું, એમાં જિજ્ઞાસુ આવ્યો, મતાર મુમુક્ષુ આવ્યો, પણ વાત આવી છે આત્માર્થી અને મતાર્થી. એટલે આત્માર્થીને માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર મૂક્યું, પણ આત્માર્થી માટે જો મતાર્થ ગયો તો એ આત્માર્થી ખરો, સાચો આત્માર્થી જે મુમુક્ષુ છે, જે જિજ્ઞાસુ છે, જે જિજ્ઞાસુ છે એને મુમુક્ષુ છે. શ્રેણી તો એની એ જ છે, પણ એ શ્રેણીની અંદર એક વચ્ચેનું એવું તત્વ આવે છે કે જે એના બધા સાધનોને નિષ્ફળ કરે છે. એ બધા સાધના કારણ કે લક્ષ્ય વિનાના છે. એના બધા સાધનો મતાર્થીના છે, એ લક્ષ્ય વિનાના છે. એને એના જે લક્ષ્ય છે એનું પ્રયોજન છે, એ પ્રયોજન એનું મતમાં અટવાઈ ગયું છે. એને કોઈ માર્ગ મળ્યો તો એનું મતનું સ્વરૂપ છે ને એનું એને આકર્ષણ છે. જીવને કેમ બંધરૂપ છે, એ કેમ જશે, એ વાત ઉપર એનું લક્ષ નથી, મુક્તિ ઉપર લક્ષ નથી. એનું લક્ષ થશે એ વાતનો, એને મમત્વ ઉપર એનું લક્ષ વધી જાય, આગ્રહ વધી જાય. એને એમ થાય કે નવું છે ને, અમારું જ છે ને, આ છે તે છે, એટલે એને કહે છે કે એનો તો મત, એના જેના જીવનમાં પોતાનો મત એ જ હેતુ છે, એ જ જેનું લક્ષ્ય છે, એ જ જેનું પ્રયોજન છે એ મતાર્થી. જુઓ, પોતાનું આત્મકલ્યાણ ભૂલીને મતનો ઝંડો લઈને પછી ખુવાર થઈ જાય. પોતાનું શું છે એ ખ્યાલ નથી પછી. આ સાચું છે ને, આમ છે ને, એની એના એની ફેરવા માટે ચારે બાજુ એ સંપ્રદાય, એ મત, એ ગચ્છ, જે કાંઈ સમુદાય હશે એના માટે થઈને ખુવાર મરી જાય. એને પોતાનું પ્રયોજન નથી. પ્રયોજન કયું થાય છે? પેલું મતાર્થીઓનું જે ટોળું છે અને એના મતાર્થીઓના જે અસદગુરુ છે, પછી એનો આખો સમુદાયનું વાહવા કરવાની અંદર આચાયેલો જાય છે. પણ અહીંયા તો જ્ઞાની કે છે કે ભાઈ, મતાર્થીનું જે લક્ષણ આવશે ને તો એને આત્માર્થનો લક્ષ્ય થતો જ નથી. હોય મતાર્થી દેહને, થાય એને આત્મલક્ષ, કારણ કે એનો લક્ષ થતો નથી. અને આત્માનો લક્ષ થયા વિના આત્માની સાધના થતી નથી. આત્માની સાધના થયા વિના આત્માની અનુભૂતિ થતી નથી. આત્માની અનુભૂતિ થયા સિવાય જીવ પોતાનું મોક્ષ મુક્તિનું લક્ષ પામી શકતો નથી. આટલી સરળ વાત છે, એ બધી વાતો એટલી સરળ છે, પણ જ્યાં એક વાર મતનો આગ્રહ આવ્યો એક જનૂન આવી જાય, ખુન્નસ આવી જાય, તો આ એક વાત એને લક્ષમાં બેસે કે આખરે ભાઈ આ બધું સાચું છે પણ મને કાંઈ ઉપકારી થયું, મને કાંઈ ઉપયોગી થયું. એટલે મતાર્થીના લક્ષણ શોધવા માટે યાત્રા બહારની નથી, યાત્રા અંદરની છે. પોતે જ વિચારવાનું છે અને એ વિચારવામાં એનું એક મોટું મતનું અભિમાનનું એક બહુ સરસ કારણ આ જેને કહીને સાયકોલોજીકલ છે એ આપ્યું છે, બહુ સરસ આપ્યું છે કે એ અજ્ઞાનીના ખંડિત મત અને ખંડિત જ્ઞાન, ખંડિત અભિપ્રાય અને અપૂર્ણ અભિપ્રાય નિર્ણય એને પકડી લે છે અને અપૂર્ણ ધર્મનો નિર્ણય કરી અને એના આગ્રહને વળગી રહે છે. એટલે પોતાના મતનો જે રાગ છે એ મતનું જ જેને મહત્વ છે એને કહેવાય મતાર્થી. મતનો જેને રાગ છે અને એ મતનું જ જેને મહત્વ છે એને કહેવાય મતાર્થી. ઉદાહરણ આપ્યા છે, ધનાર્થી, સત્તાર્થી, કામાર્થી, સ્વાર્થી, આ બધા આપ્યા છે. સમજી શકાય એવું છે કે એને એનું મહત્વ છે. હવે જેને ધનનું મહત્વ છે એ કહે છે કે ભણું ભણું બધું ઠીક છે, બધું એ બધું ઉડાડશે, સાચું હોવા છતાં ઉડાડશે. શું કામ? એ ધનાર્થી છે. એ સદગુણને, નીતિને બધાને બાજુ ઉપર મૂકશે. સત્તાર્થી છે. સત્તાર્થી કોઈ પણ પ્રકારનું કુકર્મ કરવું હોય તો આચરવામાં બાકી રાખે, ગમે તેવું અઘોર કૃત્ય કરે, સત્તાને પ્રાપ્ત કરવાની જેને ઝંખના જાગી છે આ સત્તાર્થી છે. કામાર્થી છે. કામાર્થી, કામાતુરાણમ ન ભયમ ન લજ્જા, એને કોઈ ભય નથી, એને કોઈ લજ્જા નથી, એ કામનો આશિક છે. સ્વાર્થી, જે સ્વાર્થી હોય એ સામાનું ધનોતર નષ્ટ થઈ જાય, સત્યાનાશ નીકળી જાય તો એ સ્વાર્થી એનું પોતાનું લક્ષ્ય છોડતો. આવી પ્રકારના આગ્રહમાં જ્યારે અતિરેકપણું થાય છે એટલે બાકીનું તમામ વસ્તુને એ દુર્લક્ષ કરે છે અને પોતાની જ વાત સાચી. તો ધનાર્થીનું ધન, સત્તાર્થીની સત્તા, કામાર્થીનો કામ અને સ્વાર્થીનો સ્વ, એ જ પ્રકારે મતાર્થીનો મત. અને એ મત પૂર્ણ પુરુષનો નથી, એ મત વિતરાગ પુરુષોનો નથી, એ મત જ્ઞાની પુરુષોનો નથી. અધૂરો નિર્ણય છે, અધૂરી વાત છે, એક તર્ક વિતર્કના આધાર ઉપર બધું ચાલતું હોય છે, કોઈ એક જુદા નયથી વાત ચાલતી હોય છે, કોઈ એકાંતથી એક વાતને સિદ્ધ કરી નાખતા હોય છે. જેમ પ્રેમનો કે સાચું છે એવું સમજવું નહીં, એની પાસે દલીલ છે એ બરોબર છે કે સામો એને પ્રતિવાદ કરી શકતો નથી, પણ એ પ્રતિવાદી એનો દલીલ નથી કરી શકતો એટલે આની વાત સાચી છે એવું સાબિત થતું નથી. બહુ જ સહજ છે આ સમાજ જીવનમાં આપણને અનુભવમાં આવે એવી આ બધી વાત છે. તો આ મતાર્થીનો આવો મત છે. એટલે હેમચંદ્રાચાર્યએ તો ત્રણ પ્રકારના રાગ બતાવ્યા. આ મતાર્થીનો રાગ છે એ દ્રષ્ટિ રાગ છે, સ્નેહરાગ, કામરાગ અને દ્રષ્ટિરાગ. રાગના ત્રણ પ્રકાર. રાગ પોતે જ ભયંકર છે, રાગ ઘણો સૂક્ષ્મ છે. રાગ જીવને મોહનું આ બધું કારણ છે અને પતનનું કારણ હતો રાગ. આખો માર્ગ વિતરાગતા ઉપર ઉભો છે. જીવનો સંસાર એનું મૂળ રાગ છે. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ. કૃપાળુદેવ વાક્ય લખ્યું છે, બોધ વાક્ય, કે રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. આ રાગ એટલો બધો ભયંકર છે એટલે આખું આપણા ધર્મનું બીજું નામ મળી ગયું વિતરાગ, આપણા દેવને બીજું નામ મળી ગયું વિતરાગ. કે આ વિતરાગોનો મત છે. પરમ કૃપાળુ દેવે પણ 505 ના પત્રમાં લખ્યું કે વિતરાગે કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય. કારણ કે કોણે કીધો છે? વિતરાગે કહેલો છે. તો અહીંયા એ વિતરાગ તો કે છે કામ રસ અને છેલ્લે દ્રષ્ટિરાગ. આ સ્નેહરાગ પણ છૂટે કુટુંબીઓનો, મિત્રોનો, સ્વજનોનો, પરિજનોનો. કામરાગ પણ કદાચ છૂટે, બહુ પ્રયત્ન કરે તો કામરાગ પણ છૂટે. પણ ગમે તેવો આચાર્ય થાય, મુનિ થાય, ઉપદેશક થાય, સ્વાધ્યાયકાર થાય, પણ એનો દ્રષ્ટિરાગ ન છૂટે. એટલે ભલભલા મુનિઓ એ દ્રષ્ટિરાગની અંદર સલવાઈ ગયા છે. અને પછી તો એવું થાય છે કે રાગનું મહત્વ એટલું બધું છે અને મમત્વ એટલું બધું છે કે પોતાનો સ્વવિવેક ભૂલાઈ જાય. એટલે પોતે કદી એના ઉપર તો ચિંતા કરે જ નહીં. એને જેના ઉપર રાગ છે, મત ઉપર રાગ છે, તે મતની પાછળ જ ગાંડો હોય. એ પછી પોતાના કલ્યાણના વિકાસના કોઈ પગથિયા, કોઈ એનાલિસિસ એ કરે નહીં. એના લક્ષમાં જ નથી આવતું મત સિવાય. અહીંયા બહુ સરસ વાત મૂકી છે કે આવું એનો મતનો લક્ષ્ય છે એટલે આ બહુ મુશ્કેલીથી છોડી શકાય છે. એ કહ્યું કે કામ રાખજો, પણ પોતે માનેલા મતનો, મમત્વનો એના ઉપર મૂર્છા છે અને એ છોડવી બહુ આકરી છે, ઘણું કઠિન છે આ. પણ ન છૂટે ગમે તેવું કહીએ, પણ સીધી વાત તો એ છે કે અધ્યાત્મ માર્ગમાં મતાર્થીને પ્રવેશ મળતો. હવે ગમે તેટલું સામ્રાજ્ય એનું પ્રાપ્ત કરે, ગમે તેટલા શિષ્યો હોય, સમુદાય હોય, વાહવા થતી હોય, જય જયકાર બોલાતો હોય, તો પણ આવા મતાર્થી જીવનો પરમાર્થ માર્ગમાં પ્રવેશ થતો નથી. એ કે છે, ધનાર્થી ધન છોડી દે, માનાર્થી માન છોડી દે, સત્તાર્થી સત્તા છોડી દે, કામાર્થી કામ છોડી દે, સ્વાર્થી સ્વાર્થ સ્વ છોડી દે, પણ આ મતાર્થી ક્યારેય પોતાનો મત છોડી શકતો? બહુ આકરું છે, આ ઝેર છે, ઘણું આકરું છે, છોડવું કઠિન છે. એટલે કહે છે કે આ મતાર્થી પોતાના અભિપ્રાયને છોડે એ બનવું બહુ દુષ્કર છે, અને જો બને તો એના જીવનની અંદર અદ્ભુત ઘટના બને છે. જો એને પોતાનો મત નબળો પડે, સેજ આંખો પડે, અને એને એમ થાય કે મારે તો મારા કલ્યાણની વાત વિચારવી જોઈએ, આ મત ગમે તે હોય, એકલો જ માત્ર ટર્ન આવે તો પતી ગયો. ઈ ટર્ન એને આખું જીવનની મુક્તિ તરફ લઈ જશે, કારણ કે એ જે રાગ હતો મતનો એ તૂટી ગયો છે. એટલે અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ થયો છે. હવે તો એને માર્ગ મળ્યો એટલે માર્ગાનુસારી થયો, એટલે ગમે ત્યારે પણ એની ગાડી સડસડાટ સીધી મંજિલ ઉપર પહોંચી જશે. અહીંયા ફરી બે ઉદાહરણો આપ્યા છે. એક એ છે કે એક દેવચંદ્રજી મહારાજે કહ્યું કે અમે આદર્યું આચરણ લોક ઉપચારથી, લોકોને બતાવવા માટે થઈને અમે આચરણ કર્યું, એટલે વ્રત કર્યા, તપ કર્યા, અનુષ્ઠાનો કર્યા, યાત્રાઓ કરી, ગુરુવંદન, ભક્તિ, ચૈત્ય વંદન બધું કર્યું, પણ કેવી રીતે કર્યું છે? લોક ઉપચાર. લોક ઉપચાર એટલે લોકો કરે છે, એમ આપણે જે સમુદાયમાં છીએ એ સમુદાયમાં જેવું ચાલે છે ધર્મનું ક્રિયાત્મક સ્વરૂપ, એવું સ્વરૂપ સ્વીકારવું, એને કહેવાય લોક ઉપચાર. જે સમુદાયમાં છીએ એ સમુદાયમાં જે પરંપરા એની હોય એ પ્રમાણે ક્રિયા, એ ક્રિયા જડ રીતે જ કરવી પાછી, તો એને કહે છે આચરણ ખરું, પણ લોક ઉપચાર શાસ્ત્ર અભ્યાસ પણ. અને શાસ્ત્ર અભ્યાસ કરે, ત્યાં જે જે કઈ વાતો ભણવાની હોય એ બધી ભણે, જે કીધું એ બધું વાંચે, એ પણ કીધું. પણ કે છે શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબન વિનું તે હો કાર્ય તીણે કોણ સીધો. પણ પરિણામ ના આવ્યું, ક્રિયાઓ કરી અને અભ્યાસ કર્યો, કારણ શું? શુદ્ધ શ્રદ્ધાન સંકેત, પિતરાગનું શ્રદ્ધાન, આત્મતત્વનું શ્રદ્ધાન એ નથી. શુદ્ધ શ્રદ્ધાનમાં સંકેત એ શુદ્ધ શ્રદ્ધાન છે એ નથી. અને આત્મ અવલંબન વિનું, આત્માનો અવલંબન નથી લીધો, કેમ કે એણે હજુ પરમાર્થનો લક્ષ્ય થયો નથી, મતના લક્ષ્યમાં અટવાઈ ગયો. ગયો તો પરમાર્થને શોધવા, નીકળો તો પરમાર્થ માટે, પણ અટવાયો મતમાં, પરમાર્થ સુધી પહોંચી શક્યો નથી. તો એ કે છે આત્મ અવલંબન વિનું, ત્યાં સુધી જેટલું જેટલું થાય છે એમાં આત્માનું અવલંબન હોતું નથી. એ સામાયિક કરે છે. તો લોક ઉપચારનું અવલંબન ઘણું છે કે જેવા અપાસરામાં ગયા એટલે ફટ લઈને મુક્તિ કાઢીને ચરણ કરીને બેઠા કટરાસા પાથરીને, ઘણું છે. પણ એનામાં આત્મ અવલંબન, એને એમ લાગે કે આજે આ ધમાધમ છે અપાસરાની અંદર, તો મારી સામાયિકમાં તો વિક્ષેપ જ પડવાનો છે. અને ત્યાં સુધી પોણો કલાક સુધી ભાવ બધા બીજા જ થવાના છે. વિભાવમાં રહું તો સામાયિક શું કામની છે? આ તો અસાધના છે સામાયિકની. પણ એનો વિચારે લોક ઉપચાર કરવાનો, તોય બાંધવાની, તોય કરવાની. આત્મ અવલંબન વિનું, આત્માનું અવલંબન રહેતું નથી, છૂટી જાય છે. સામાયિક એકાંતમાં કરવાની હોય કે સમુદાયની વચ્ચે કરવાની, પણ કોણ વિચારે? કારણ કે જે આચરણ છે એ લોક ઉપચારનું આચરણ છે, મતનો આગ્રહ છે. આત્મ અવલંબન વિનો તેવો કાર્ય તેણે કોણ સિદ્ધ. તેથી કરીને કોઈ પણ કાર્ય તેનું સિદ્ધ થયું નહીં. કોણ સિદ્ધ? અને આ નરસિંહનું પદ છે કે અનેક યુગ વિત્યા રે એને પંથે ચાલતા રહે, તો એ ન આવ્યો મારગડાનો. અરે પ્રભુ, ગજબ છે. તારા માર્ગે ચાલવા માટે એક જિંદગીની વાત નથી કરતા કે જીવનભર પ્રભુ તારા માર્ગે ચાલ્યો, ના, અનેક યુગ વિત્યા એણે માર્ગે ચાલતા તો હજુ ન આવ્યો મારગડાનો. આ તો કેવું માર્ગ છે! આ એન્ડલેસ ગેમ છે, અંત વિનાની આ રમત છે. એટલે કહ્યું છે કે મતાર્થી પણ હોવાને કારણે એ તમામ બાહ્ય કર્મકાંડો એને નિષ્ફળ બનાવે છે. એટલે મુનિશ્રીએ પછી સાદી વાતમાં કે આંધળો દડે અને વાછડો ચાટે, તો કલાક સુધી દડે તો થાળામાં શું રહે? એમ જીવનભર સુધી અનેક યુગ વિત્યા. અરે કે અનેક યુગ શું, હજી બીજા અનેક યુગ સુધી કર્યા કર ને, પાછળને ભેગો રાખજે ને, તું દયડા કરજે આંધળે આંખો બાંધીને બંધ કરીને, તું એ જ ચાયલા કરશે, તું દડીશ અને એ ચૈતા કરશે. અનેક યુગ પછી પણ હાથમાં કઈ આવે એમ છે. ઘણું સરસ વાત મૂકી છે આ રીતે કે મતાર્થીને પોતાના મતમાં અટવાઈને ઉભો રહ્યો છે. તો આ મતાર્થી કોણ, આત્માર્થી કોણ, મતનું સ્વરૂપ કયું, એના લક્ષણો શું છે, એ કે છે અમારે કેવા છે. કૃપાળુદેવ આ કહે છે, પણ કૃપાળુદેવ કહેતી વખતે જાણે છે કે આ વાત કેના ઉપર છે, પોતા ઉપર. આ હવેનો જે પ્રકરણ આવશે આત્માર્થીનું, એ ગાથાઓ જેને આત્મકલ્યાણ કરવું છે એને જ વિચારવાની છે. એને કોઈ બીજાના અનુસંધાનમાં વિચારવાની નથી કે આ મતાર્થી છે કે આ મતાર્થી છે, આ મતાર્થી છે કે ઓલો મતાર્થી છે. આ લક્ષણ જોઈને એને બીજાનું પરીક્ષણ કરવાનું નથી. એટલે એટલો સરસ શબ્દ વાપર્યો છે, જુઓ કરુણાનું સ્વરૂપ. એણે કહ્યું છે કે અમે મતાર્થીના કારણો તમને કહીએ છીએ, પણ કેવી રીતે કહીએ છીએ? નિષ્પક્ષ રીતે અમે કોઈના સંબંધી આ વાત નથી કરતા, કોઈના સંબંધી નહીં. નિષ્પક્ષ રીતે વાત એટલા માટે કે તારી જ વાત છે, તને સમજાય તો ભલે, તને ન સમજાય તો વાત પૂરી થાય. અમારે અહીંયા કોઈને મતાર્થી સ્થાપિત કરવો નથી. પણ પોતામાં જો મતાર્થી પણ હોય તો એ દૂર કરી અને આત્માર્થી પણ કરવું છે. કારણ કે મતાર્થી હશે ત્યાં સુધી એને આત્મલક્ષ થઈ શકશે નહીં. એની ભૂમિકા ગમે તેવી આત્માર્થીની હોય, આત્માર્થી હોય ગમે તેવી ભૂમિકા હોય, પણ મતાર્થના લક્ષણો જો જશે નહીં તો એની આત્માર્થની અંદર પ્રવેશ થશે નહીં. હોય મતાર્થી તેહને થાય અને આત્મલક્ષ બહુ મહત્વનું છે. મતમાં અટવાઈ જશે અને એવા મત કેવા, કે નિશ્ચયનો મત, વ્યવહારનો મત, નિમિત્તનો મત, ઉપાદાનનો મત, જ્ઞાનનો મત, ક્રિયાનો મત, કર્મકાંડનો મત, ધ્યાનનો મત, તપનો મત, પક્ષનો મત, આ બધું પોતે જ કરે છે. આમાં કોઈને આ સામે જોવાની જરૂર નથી. આ બધા જે કંઈ છે, આવરણો છે, એ પોતાના છે, પોતે બધું કર્યું છે. અહીં પક્ષપાત રહીત અહીંયા કહે છે કે અમારો હેતુ કોઈનો પક્ષપાત નથી અને કોઈની નિંદા કરવાનો પણ અમારો હેતુ નથી. અમે જે કહીએ છીએ એ અમારી સામે એક જ પાત્ર છે, આત્મા. આ આત્માર્થી એ પોતાના પાત્રને શુદ્ધ કરવાનું છે. આત્માર્થીના પાત્રમાં આત્માર્થ કરવા નીકળો છે, કસાયની ઉપશાંતતા છે, માત્ર મોક્ષ અભિલાષ છે, ભવનો ખેદ છે, પ્રાણીની દયા છે, એવો આત્માર્થીને જાગ્યો છે. પણ એ અટક્યો છે, જગતની અંદર અટકી ગયો છે. એ એટલા માટે કે આત્માર્થ કરવા નીકળેલો એ ક્યાંક કોઈક અધૂરા નિર્ણયમાં, અધકચરી વાતમાં, પૂર્ણ સમજ્યા વિના કોઈ અજ્ઞાનીના, કોઈ મતાર્થીના છંદમાં અટવાઈ ગયો છે. એટલે આગળ વધી શકતો નથી, આત્મભાન થતું નથી. આવા આત્માર્થીને અમારે આત્માર્થી બનાવવો છે કે તું સાચો આત્માર્થી બન. તું નીકળો છો એ બરોબર છે, તારી નિષ્ઠા બરોબર છે, પણ હવે તારું કામ નિષ્ફળ બધું થાય છે. આટલું બધું કરવા છતાં આ નિષ્ફળ કરનાર કોણ તત્વ છે, કયું તત્વ છે? તો કે ભાઈ, એ મત તત્વ છે, એ મતાર્થીપણું છે. અને એ મતાર્થીપણું એટલે અમે એ આત્માર્થી પાત્રનું કલ્યાણ થાય. એ આત્માર્થી માઇનસ મતાર્થી થયો તો મુમુક્ષુ થઈ ગયો. ખ્યાલ આવી ગયો? હવે દરેકે દરેક શબ્દ, એનો સંદર્ભ અને કયા સંદર્ભમાં વિચારવું, તો કે એનું કલ્યાણ થાય. હવે અમે અમારું ધ્યાન જગતમાંથી પાછું ખેંચી લીધું. અમને ધનાર્થીની ચિંતા નથી, સતાર્થીની નથી, કામાર્થીની નથી, સ્વાર્થીની નથી, માનાર્થીની નથી. અમને એક જ ચિંતા છે, મતાર્થી. જો હવે જ્ઞાની પણ કહે છે કે અમે આત્મસિદ્ધિમાં આ 10 ગાથાઓ કહે છીએ, અમે એક જ ચિંતા રાખીએ, આ આત્માર્થી જીવમાં રહેલા મતની, એના મતાર્થ, આ મતાર્થ જો એના તરફ એની દ્રષ્ટિ જાય તો એ આખો માર્ગ, અમે જે કહેવાના છીએ એ આખો માર્ગ આત્માના 6 પદનો અને આત્માની મુક્તિનો, એને પકડાઈ જવાનો. કારણ કે એ વાત કોઈ અધૂરા જ્ઞાનીનો નિશ્ચય નથી, એ કોઈ જે અધકચરા જ્ઞાનીઓ જેને અડધું શાસ્ત્ર વાંચ્યું છે એની વાત નથી. એ નિશ્ચય સર્વે જ્ઞાનીનો કહેવાના છીએ અમે. જે કહેવાના છીએ એ જેણે અનુભવ કર્યો છે એની વાત કહેવાના છે. તે જેણે અનુભવ્યું, તો અનુભવની વાત કેવી છે? અનુભવની વાત કેવી છે? એમાં તું તર્ક વિતર્ક કરતો નહીં. હા, એ આવે એ જ વાત કરી. આત્માર્થી પણ છે અને એની અંદરનું એક દૂષણ મતાર્થનું છે, મતનું છે. એટલે વાત પછી બે આવ્યા. જેમ જે જગતની અંદર એક સંસારી, જેને કહીએ કે આપણે ભવાભી નંદી, અને બીજો આત્માર્થી. ભવાભી નંદી જીવને સંસાર જ ભંબો છે, અને આત્માર્થીને સંસારથી છૂટવું છે. એમાં બે ભાગ થયા, શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ. આ એનું મત, આ એનું મતાર્થી પણ. આત્માર્થીના બે પ્રકાર થયા, શુષ્ક જ્ઞાન હોય તો એ મતાર્થી, અને કેવળ જડ ક્રિયાવાળો હોય તો એ મતાર્થી. એટલે એ મતાર્થી છે, આત્માર્થી હોવા છતાં. એટલે કહ્યું કે અમારે આત્મસિદ્ધિ આત્માર્થીને કેવી છે, આત્માર્થીને કેવી છે. પણ આત્માર્થીની અંદર બે પ્રકાર છે. એકલો આત્માર્થી તો છે જ નહીં. કયા પ્રકાર છે? એ આત્માર્થીના બે ભાગ થયા ને, તો એમાં આત્માર્થી કોણ? આ બે મતાર્થી છે, આ બંને. હવે કેવું છે, મોક્ષ માર્ગ બતાવવો છે આત્માર્થીને, પણ બંને મતાર્થી છે, બંનેમાં મતાર્થ છે. અમારે ક્રિયાજળમાંથી પણ મતાર્થ દૂર કરવો છે અને શુષ્ક જ્ઞાનીમાંથી પણ દૂર કરવો છે. અને બંનેમાંથી જો એ મતાર્થ દૂર થાય તો એ ખરેખરા આત્માર્થી છે. એટલે અમારે મોક્ષ માર્ગ કેવો છે એ આત્માર્થીને કેવો છે. પણ આત્માર્થીની અંદર આ ભ્રાંતિથી, આ કોઈ પણ પ્રકારના આગ્રહથી આવું આત્માર્થીના લક્ષમાં સોય, અને સતની બદલે આને મત પકડાઈ ગયો છે. સતની બદલે મત પકડાય, સત દ્રષ્ટિની બદલે મતની દ્રષ્ટિ થઈ ગઈ છે. અને સતની દ્રષ્ટિ કરતા પણ કેટલીક વાર મતની દ્રષ્ટિ વધુ પ્રિય લાગે છે, વધુ મમત્વા લાગે છે એમાં. અને એ દ્રષ્ટિ રાગનું કારણ છે એમ કહે. મતની દ્રષ્ટિ, સતની દ્રષ્ટિ કરતા પણ મતની દ્રષ્ટિ જ્યારે પાવરફુલ બને અને પોતાનો મત ન છોડી શકે સત આવે ત્યારે, તો એને કહેવાય છે મતાર્થ. હા, કેમ કે મતાર્થીનો આધાર ઈગો, પોતાનો સેલ્ફ ઈગો, સેલ્ફ એસ્ટીમ. હા બરાબર. તમે ત્યારે જૈન ધર્મને સત તરીકે માનો છો, પણ તમે જૈન ધર્મને મત તરીકે માનતા હો તો બે સ્થિતિમાં ફરક છે. સત દ્રષ્ટિ અને મત દ્રષ્ટિ. તમે એમ કહો કે પરમ કૃપાળુ દેવના માર્ગેથી જવાનો મોક્ષ છે, અને તમને એ માર્ગનો અભિમાન થઈ ગયો, અહમ થઈ ગયો, અને તમે મતની દ્રષ્ટિએ જોયા, પછી અહીંયા ગમે તેટલા પાખંડ ચાલતા હોય તો સારું, કારણ કે દ્રષ્ટિ કઈ છે, રાગની છે, મતની છે, સતની ક્યાં હતી? પછી અમારું ને મારું ને બધું આવશે કે નહીં? બધા રાગ થઈ ગયા ને, અગાસ, કોબા, સાયલા, ધરમપુર, ઉકમા અને પરલી. થાય એમ દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી, દિગંબરી બધા થયા. ક્યાંય સતનો આગ્રહ તૂટી ગયો, મતનો પકડાયો એટલે સતનો આગ્રહ ગૌણ થયો. એવા વિરલ પુરુષો હોય છે કે જે આ બધું છોડી દે છે. એવા બે ત્રણ મહાત્માઓ પંજાબની અંદરના સાધુઓ હતા, એ સ્થાનકવાસી હતા. પણ જ્યારે એ સાધુઓ સ્થાનકવાસી હતા, ખૂબ કામ કર્યું પંજાબની અંદર, પછી ગુજરાતમાં આવ્યા, અને ગુજરાતમાં આવ્યા પછી સંપર્કમાં આવ્યા, કેમ કે ગુજરાતમાં મૂર્તિ પૂજક સંપ્રદાય વધારે, ત્યાં તો ક્યાંય નથી. એટલે એને જોયું તો એ તો વૃદ્ધિચંદ્રજી મહારાજ, મુક્તિચંદ્રજી મહારાજ આ બધાએ આવીને પછી ખબર પડી કે આપણે તો એકદમ આપણો શુષ્ક આગ્રહ છે. એટલે એમણે વૈરાગી દેરાવાસીપણું એટલે એમાં લઈને દેરાવાસી મહાત્માઓ પાસેથી સંવેગી દીક્ષા ફરીવાર લીધી. એવા આત્મારામજી, મહાવીર જૈન વિદ્યાલયની જેણે સ્થાપના કરી, વિજયાનંદ સુરેશજી, પછી આ મુક્તિ નિલય જેણે પાલિતાણામાં છે, તે આ બધા સમર્થ આચાર્યો થયા. એની પરંપરામાં અત્યારે આ બધા જે જબરજસ્ત આચાર્યો છે એના ગુરુઓ પેલા આ હતા, કે જે પૂર્વાશ્રમની અંદર સ્થાનકવાસે સાધુઓ હતા, પણ એમને સત્યની સમજ આવતા એને કહ્યું કે અમારે સંવેગી દીક્ષા લેવી છે. ફરીથી દીક્ષા લીધી અને ફરીથી આ પ્રકારનો માર્ગ એમણે શરૂ કરીને જબરજસ્ત સાધના કરી. તો આ બહુ ઓછા લોકો હોય છે કે અમારે તો વિતરાગ માર્ગ જોઈએ છે, અમારે ક્યાં સ્થાનકવાસીપણાને વળગી રહેવું છે, અમારે ક્યાં તેરાપંથને વળગી રહેવું છે, અમારે તો જે છે જ્યાં અમારું કલ્યાણ સાધવું છે, અમારી દ્રષ્ટિ સતની છે, મતની નથી. એમ કૃપાળુદેવની અંદર હોય તો અમારે તો પરમ કૃપાળુદેવ એવા પૂર્ણ પુરુષે આપેલા બોધનો આગ્રહ છે. અમને ફલાણા ભાઈ કહે છે કે આ ભાઈ કહે છે કે આનો આશ્રમ છે, એને કાંઈ લેવા દેવા નથી, એને જે કરવું એ કરે, અમને એની સાથે કોઈ મમત્વ નથી, મત દ્રષ્ટિ નથી. ત્યાં પણ જો સત હશે તો અમારા નમસ્કાર છે, પણ પછી એમાં જુદું જુદું જે ચાલતું હોય એ બધું અમારે માન્ય કરવું એવું અમને માન્ય નથી. સતની દ્રષ્ટિ હોય તો વ્યક્તિ તરફ દ્રષ્ટિ ન જવી જોઈએ, વ્યક્તિરાગ ન આવવો જોઈએ. પરમ કૃપાળુ દેવ એ મારા પૂર્ણ પુરુષ છે અને મારા પૂર્ણ ગુરુ છે. એમનો બોધ છે, એની અંદર જે કલ્યાણની વાત છે એ બીજા કોઈની અંદર વાંચો ગમે એટલું કરો, પણ એ તાકાત આ બે વાંચો, બે પેરેગ્રાફ, એક જે કહેવાતા ગુરુઓ છે એનો અને કૃપાળુ દેવનો એક પત્ર વાંચો, 100% અને 10% ફરક પડી જવાનો. આગ્રહ આવે અને બીજું તત્વ કઈ ન આવે, બહારની વાતો ખૂબ આવે, વ્યક્તિગત મહત્વ આવે, અહમ આવે, પોતાની બડાઈ આવે, વ્યક્તિગત ગુણગાન આવે, માન કસાય અંદર દેખાય. પરમ કૃપાળુ દેવનો કોઈ પણ પત્ર લઈ લ્યો, એ પત્ર વાંચો તમે શાંતિથી, ખૂબ ઊંડાણથી વાંચો, ગહનતાથી વાંચો, ગંભીરતાથી વાંચો, અને કોઈ એક વ્યાખ્યાન વાંચો, ગમે ત્યાંથી, ગમે તે આશ્રમનું લેજો, કોબાનું લ્યો, સાયલાનું લ્યો, ધરમપુરનું લ્યો, કુકમાનું લ્યો, પરલીનું લ્યો, જે લેવું લેજો. તમારી જાતે નિષ્પક્ષ બનીને પ્રભુનું વચન વાંચ્યા પછી જે ભાવ થયો અને આ વાંચ્યા પછી શું સમજાણું, એના લેખાજોખા કરજો. જે શબ્દમાંથી તાકાત અને સત અહીંયા ઝડકે છે ત્યારે તમને આ લક્ષ્ય ફીકું છે. આમાં ઘણીવાર પોતાની વાતોનું મહત્વ ઘણું છે. આ તો બહુ પોતપોતાની વાત કરે, કૃપાળુ દેવના એકય પત્રમાં પોતાની વાત આવશે? આ તો હું અહીંયા ગયો તને, મેં આમ કર્યું તને, મારે આમ થયું તને, એકે મને આમ પૂછ્યું, શું કામ છે અમારે એનું? તમારે મહત્તા બતાવવી છે, તમારું ગુણગાન ગાવા છે. પરમ કૃપાળુ દેવે એકય પોતાના જીવનની મહત્તાને ક્યાંય એકય પત્રમાં દર્શિત ન કરી. જ્યાં કરી છે ત્યાં સતની દ્રષ્ટિ બંધાવવા માટે કે અમે આ કરીએ છીએ એ પણ ખોટું કરીએ છીએ, કર્મના બંધનને કારણે કરીએ છીએ. આ અમને ન જોઈએ, વૈરાગ્ય જ જોઈએ, આરંભ સમારંભ ન જ જોઈએ. ત્યારે અહીંયા બધે બચાવવા જશે કે અમારું બધું જે છે એ સરસ છે, એનું કારણ કે અમારે પરનું કલ્યાણ કરવું છે. કૃપાળુ દેવને નહોતું કરવું પરનું કલ્યાણ, અને એના થકી જ આ બધું કલ્યાણ થયું છે. આ બધું કમઠાણ શેનાથી થયું છે? કૃપાળુ દેવના બોધથી. તો એને કરવું હતું, એને કરવું હતું, પણ એને આ વાત કહી કે એને કહ્યું કે આરંભ સમારંભ. એમણે ત્યાગ વૈરાગ્ય ઉપસમ મુનિઓને પણ એ જ કહ્યું અને ગૃહસ્થીને પણ એ જ કહ્યું. તો સતની દ્રષ્ટિ હશે તો જીવનું કલ્યાણ બહુ સરળતાથી ટૂંકામાં થશે. અનંત કાળની અંદર આમાં પ્રશ્ન શરૂઆતમાં છે કે આપણા તમામ સાધનો, આપણી તમામ આરાધના એને નિષ્ફળ કરનાર તત્વ કયું છે? તો કે મતાર્થી પણ. આ મતાર્થી પણ છે એ બહારને જોવાથી નહીં પકડાય, પોતાને જોવાથી પકડાશે. મતાર્થીના લક્ષણની વાત ગહન છે, એટલે કહે છે કે જો ભાઈ અમે નિષ્પક્ષતાથી કહીએ છીએ, કોઈને અનુલક્ષીને અમે કહેતા નથી. અમે નિષ્પક્ષ, અમારી સામે અત્યારે એકય જગતમાંથી અમે અમારું ધ્યાન પાછું ખેંચી લીધું છે અને અમારું ધ્યાન કેવળ આત્માર્થી ઉપર છે કે આત્માર્થીમાં રહેલું આ મતનું મમત્વ એ હળવું થવું જોઈએ, એને નિષ્પક્ષપણે મતાર્થનો ત્યાગ કરવો જોઈએ. આત્મકલ્યાણ કરવું તે જ જેની દ્રષ્ટિ છે. નિષ્પક્ષપણે મતાર્થનો ત્યાગ કરી જેને માત્ર સાધના કરવી છે એવા આત્માર્થી પાત્ર માટે અમે વાતો કરી રહ્યા છીએ. આ જ્ઞાનીઓ એટલું નિર્ભિમાનપણે પોતાની વાતને મૂકે છે કે હે જીવ, તું આ પ્રકરણ વાંચીને આત્મસિદ્ધિમાંથી આત્માર્થીમાં પ્રવેશ કર, તો જ બાકીની ગાથા તારા માટે છે. આત્માર્થી પણ સક્રિય થયું, એટલે જેને કહે ને કે ક્રિયામાં આવ્યું, આચરણમાં આવ્યું. એમણે એની વાતની મુશ્કેલી કીધી છે કે કોઈને કૂવામાં પડ્યો હોય ને કાઢવો હોય તો કાઢી શકાય, કોઈને કૂવામાં પડ્યો હોય તો કાઢવો હોય તો કાઢી શકાય, દરિયામાં ડૂબતો હોય તો કદાચ અમે એને કાઢી શકીએ, પણ મતના કૂવામાં પડ્યો હોય, મતાર્થના, તો એને કાઢવાનો ચાન્સ ઘણો ઓછો છે, બહુ ઓછો. એટલે સત્પુરુષ પણ ત્યાં હાથ ખંખેરે છે કે અમે આને તો બચાવી શકીએ. એ સત્પુરુષને બહાર ફેંકી દે કે વ્યાજો તમારું કામ નથી. એ લક્ષણો આવશે, લક્ષણો એ કીધું છે એટલે કે ચાર પ્રકારના ક્રમમાં લક્ષણો, એટલે મેં અહીંયા વાતને અહીંયા બંધ એટલા માટે કરી કે ભૂમિકા પેલી કેમકે હવે આ મતાર્થીના લક્ષણોની વાત થશે અને કોઈને અનુલક્ષીને વાત નથી. અને આખી આત્મસિદ્ધિની અંદર જો આત્માર્થીના મતાર્થીના લક્ષણો એ વાત જો આપણને ન બેઠી તો પછી તો છે જ નહીં આત્મસિદ્ધિની ગાથા આપણા માટે. એ કહે છે કે બહુ મુશ્કેલ છે અને તમે આત્માર્થી હો તો જ આ વાત છે. જો આત્માર્થી નથી તો અમારી વાતે તમને શું કામની છે, તમને શું ઉપકારી થશે? આત્મકલ્યાણના હેતુ થયો, બાકી તો તમે પંડિત થશો, ચારે બાજુ દુનિયામાં 142 દેશોમાં આત્મસિદ્ધિ ગાથા કહેશો, શું કહેશો ત્યાં જઈને? જેને પોતાને ખબર નથી, જે પોતે મતનો આગ્રહી છે અને જે જ્ઞાની પુરુષના શબ્દોને પણ મતમાં જાળવાની વાત કરે છે, એ દુનિયામાં જઈને કહેશે શું? આગ્રહ કહેશે, પોતાનો મત કહેશે, એ કહેશે. એની વાત આની અંદર આવી રીતે છે, આમ થાય એ કહેશે. જ્ઞાનીના કહેવાનો આશય એ કેવી રીતે પકડશે કે જ્ઞાનીના કહેવાનો આશય શું છે? જેમ કહ્યું કે મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાઈ. હવે વિનયની વાત કરવી સહેલી છે, પણ એવો માર્ગ વિનય તણો વાખ્યો શ્રી વિતરાગ. વિતરાગ પરમાત્માએ આવો વિનય માર્ગ કહ્યો છે. ઉત્તરાધ્યાય સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યો છે કે શિષ્ય વિનીત હોવો જોઈએ, પહેલી શરત, અને સાધુ પણ વિનીત હોવો જોઈએ. વિનય એ ઉભય પક્ષી થયો એ આપણને અહીંયા સિવાય ક્યાંય સાંભળવા નથી મળ્યું કે વિનય શિષ્યમાં તો જોઈએ, સાધુમાં પણ, ગુરુમાં પણ જોઈએ. કેમ કે શિષ્યમાં વિનય જોઈએ, એના ગુણ વયાવચ, શુશ્રુષા અને સેવા, અને સાધુમાં વિનય જોઈએ, ગુરુમાં નિષ્પક્ષતા, નિરપેક્ષતા અને આત્મરમણતા. જો વિનય ઓલામાં નહીં હોય તો એ લાભ લેશે, કેમ કે એ ગુણ એનામાં વિનય નહીં હોય તો એ અસદગુરુ થયો, ભલે એના જ્ઞાન થી ઓલો પામ્યો, સો વોટ. પામનારો વિનયી છે અને રહી જનારો અસદગુરુ છે, કારણ કે એ વિનયનો લાભ એક જ ગાથાની અંદર આને કેટલી પોતાના ભગવાન તરીકેનું પદ પામે છે. પામ્યો કેવળ જ્ઞાન, અને બીજાને કહે છે મહામોહનીય કર્મથી ડૂબે. અને કયા કર્મથી ડૂબે છે? મહામોહનીયથી. એટલે મોહનીય કર્મથી ડૂબેલાનો હજી ક્યાંક ઉદ્ધાર થાય, કરી શકાય, ક્યાંક એને બચાવી શકાય, મોહનીય કર્મ તોડી નખાય, પણ મહામોહનીયથી જે ડૂબે એનું શું થાય? હવે આવી ગાથાની વાત કર્યા પછી પણ એ કહે છે કે એવો માર્ગ વિનય તણો વાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે. જો આપણે આ વાત સમજશું પણ હેતુ નહીં પકડાય તો આપણું ડાપણ કરીને બોલ્યા કરશું, કોઈની અસાધના કર્યા કરશું. હેતુ સમજો આનો, કેવો હેતુ છે? કે વિનયથી ગુરુ અને શિષ્ય હોવા જોઈએ. બંને ગુરુ જ્ઞાનવંત છે અને એનાથી જ ઓલો કેવળ જ્ઞાન પામે છે, છતાં જો શિષ્યમાં વિનય ગુણનો અવકાશ નહીં હોય તો એ સદગુરુ પણ એનું ત્યાંથી ચાલ્યું ગયું, અને શિષ્યમાં પણ જો વિનય પણ નથી તો એ સત શિષ્ય નથી, એને જ્ઞાન થાય જ નહીં, એને થાય જ નહીં. એને ઓળખવાનું કે એને જ્ઞાન થયા પછી પણ એણે ગુરુને કીધું નહીં, એને પોતાનો વયાવચની સેવાઓ બંધ રાખી નહીં, એને જાતે ન કીધું. એટલે કેવળ જ્ઞાન થયેલા ક્યારેય શિષ્ય પોતાને કેવળ જ્ઞાન થયું છે એમ કહેતા નથી, કહેતા નથી. ગુરુને ખબર પડે જ્યારે, અને કેવા ગુરુને ખબર પડે? જે આવા વિનય એને ખબર પડે, ઓલાને ક્યાંથી ખબર પડે? ઓલા તો એને તરત જ સેવાઓ લીધા જ કરે કે એની સ્વરમણતા ઓછી છે, એની બહારમાં જ છે, એટલે એને તો એ શિષ્યનો એને ખબર ન પડે. એક વિનય શબ્દ, એ વિનયનો માર્ગ, ગુરુને શિષ્ય બંનેની અપેક્ષા અને એનો હેતુ, આ સમજે કોઈ સુભાગ્ય, કૃપાળુદેવ લખે આત્મસિદ્ધિમાં. અને આત્મસિદ્ધિની અંદર આપણે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે ગુરુ શિષ્યમાં ગુરુનું કેટલું સ્થાન ઊંચું હોવું જોઈએ, ગુરુ કેટલી હદે એવો વિતરાગનો પ્રતિકૃતિ હોવો જોઈએ. આ જેવો તેવો ન ચાલે, અધૂરિયાઓ ન ચાલે, અપૂર્ણ ન ચાલે, આ છકલા ન ચાલે. આ બધી વાત આઠાની દસાની નથી, આ આપણી વ્યવહારની ભાષા છે કે ન હોય એના કરતા કણો મામો, ન ચાલે કણો મામો, મામો જ હોવો જોઈએ. મામો હોય તો ભલે, ન હોય તો નથી, પણ કણો નથી જોતો, આંધળો નથી જોતો, બૂરો નથી જોતો, બોબડો નથી જોતો. એમ ગુરુ નગુરા નગુરા મરશું, પણ અજ્ઞાની ગુરુ નથી જોઈતો, મતવાદ વાળો ગુરુ નથી જોઈતો. જુઓ કેવી તમે આત્મસિદ્ધિની ચમત્કાર, આત્મસિદ્ધિનું રહસ્ય, આત્મસિદ્ધિના ભેદ, એની રજૂઆત, એટલો બધો આનંદ આવે, ગાથાએ ગાથાએ આનંદ આવે કે વાહ પ્રભુ તમે તો હદ કરી નાખી છે. એ કે આ 10 ગાથામાં જોઈ લેજે, પછી 11મીથી ચાલવું, સાથે ચાલવું છે તો પછી બધું આપણે બે સાથે છીએ, પછી આપણા બેમાં કોઈ ફરક નથી. હું જ્ઞાની ને તું અજ્ઞાની, બસ એટલું છે. પણ પરિણામ શું આવશે કે જેવું મારો ઉપદેશ પૂરો થશે એટલે તું મારા જેવો જ જ્ઞાની થઈ જાય. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, કારણ કે એ શિષ્યમાં મતાર્થી પણ નીકળી ગયું હતું અને આત્માર્થી થઈને સાંભળતો હતો. એટલે શિષ્યએ કીધું કે સાહેબ આવ્યું અપૂરો ભાન, નિજ પદ નિજ માહી લઈ દૂર થયું અજ્ઞાન. અજ્ઞાન દૂર થયું કેમ કે મતાર્થ દૂર થયો. મતાર્થ દૂર ન થયો હોય તો અજ્ઞાન દૂર થાય, આ સમજાય? મતાર્થ દૂર ન થયો હોય તો અજ્ઞાન દૂર થાય જ નહીં, કેમકે મતનો આગ્રહ એને રોકે છે પોતાના અજ્ઞાનને દૂર કરવામાં. સતની પ્રાપ્તિમાં મત અવરોધ છે, અંતરાય છે, પડદો છે, બાધા છે. ઘણીવાર એમ થાય કે હારું આ બરોબર આ જયમું નહીં, પણ મતનો આગ્રહ છે એ સત તરફ જવા નહીં દે, આ ખોટું છે, આ નથી બેસતું. કેમ કે જે આત્માર્થી છે એને અંદરથી હુંકાર તો આવે ને સતનો, પડઘો તો આવે કે નહીં, ખબર તો પડે કે નહીં પડે. સરસ મજાનો એને કહે છે પ્રજ્ઞાપરાધ. શાસ્ત્રમાં એક શબ્દ છે, કૃપાળુ દેવે એક પત્રમાં ક્યાંક આવ્યું છે કે જીવનો સૌથી મોટામાં મોટો દોષ એ પ્રજ્ઞાપરાધ છે. પ્રજ્ઞાપરાધ એટલે શું? પ્રજ્ઞાનો અપરાધ કરવો. તે પ્રજ્ઞા એટલે શું? એ સંજ્ઞા આ પોતાની અંતર્બુદ્ધિથી, અંતરાત્માના અવાજથી, અંત પ્રેરણાથી જે અંદરથી ભણકાર આવે છે કે કોઈ પણ વસ્તુ હોય કે કરવી કે ન કરવી. તો સંજ્ઞા એમ કે આનો લાભ થાય, આટલા પૈસા મળે, આટલું આ છે તે છે. બુદ્ધિ તો કે એનો સંબંધ આપણે સાચવશું, થોડુંક નુકસાન સહન કરશું પણ કરવું, થોડું પાપ હોય તો વાંધો નહીં. પણ પ્રજ્ઞા અંદરથી એમ કે ગમે તે હોય તો તારે આ કરાય, આ આત્માના હિતમાં, આ આત્માને કલ્યાણકારી, આ ન કરાય, આ ન થઈ શકે, આપણાથી ન થાય. અંદરનો અવાજ આવે છે એ વોઇસ ઓફ સાયલન્સ, વોઇસ ઓફ સાયલન્સ. ભાઈ દેહમાં વિચાર કરનાર બેઠો છે. કૃપાળુદેવનો પત્ર. તે સુખી છે કે દુઃખી એ જાણે છે, એને પૂછી જો. તું પૂછી જો, તારે રાગદ્વેષ ટાળવા છે 37મા પત્રમાં, તો એને પૂછી જો, એ માની જશે. તમે જુઓ તો ખરા આ વાત કેટલી અદ્ભુત આવે છે. પ્રજ્ઞા, અને જે જીવ આવું પોતાને જરાક કોઈ પણ પ્રસંગ આવે તો જરાક અંદરથી એમ સમજવું કે ઉભા રહી હું પ્રજ્ઞાને પૂછી લઉં, પોતાના બધા બહારના અનુસંધાન બંધ કરી અંતર્મુખ થઈ એક બે મિનિટ માટે વિચારી લેવું કે મારે હો, ત્યારે સંસારનો સંબંધ, કુટુંબનો સંયોગ, કાંઈ વિચારવું નહીં, મારે આ કરવું કે નહીં. હું આત્મા છું, હું ચૈતન્ય છું, હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છું, મારે આ કરવું કે નહીં. જવાબ આવશે કે તારે કુટુંબના સભ્ય તરીકે કરવું જોઈએ, પરિવાર તરીકે કરવું જોઈએ, પણ તારે તો નહીં. જો અંદરથી અવાજ આવે અને એ પ્રમાણે ચાલે તો આત્માર્થનું બળ કહેવાય, એને પછી આ વાંધો ન આવે. તો પ્રજ્ઞાપરાધ એટલે જગતના મોટા ભાગના જીવો ઈ એ કરે છે કે જે પોતે અંદરથી ઈચ્છતા નથી, કરવું પડે છે, બસ અંદરથી ઈચ્છતા નથી. એમ આવો આત્માર્થી જીવ સંસારમાં જીવે છે, પણ સંસારમાં એ રાચતો નથી, એને રસ રુચિ નથી. એને કયો સંસાર ચલાવો છો તો એનો એને હરખ નથી, સંસારના સંગ પ્રસંગનો હરખ નથી, સંસારના પ્રસંગનો એને રસ અને રુચિ નથી. એ સમજે છે. કાલે જેમ સ્વાધ્યાયમાં આવ્યું કે સર્વસંગ પરિત્યાગનો અનુદય છે, જો ઉદય હોય તો લેવો જ છે, અનુદય છે, માટે પ્રવૃત્તિ ચાલે છે, એ ખેદપૂર્વક ચાલે છે. માટે જે પ્રવૃત્તિ ચાલે છે તે ખેદપૂર્વક ચાલે છે, માટે એની અંદર પ્રાપ્તિ અપ્રાપ્તિનો વિચાર હું વ્યક્તિગત નહીં કરું. એ જે કર્મ અનુસાર હશે એ થશે. તો મારે કરવું કે નહીં એનો અંતરાત્માને જવાબ આપશે કે તારે લાભને ખાતર કરવું એવું નહીં, ન કરવું. જે પોતાના અંતરાત્માને માનતો નથી એ હજી સાચો માર્ગ પામતો કે ને. અમે ધર્મ સંપ્રદાય સ્થાપી શકીએ અને સ્થાપવું હોય તો કરોડો લોકો પાછળ, એમાંય લખ્યું છે કે અમે વૈરાગ્ય લઈએ તો અમારી પાછળ હજારો લોકો નીકળી પડે, એવો અંદરમાં વૈરાગ્ય છે. પણ એમને કોઈ નવો મત સ્થાપ્યો નહીં, કોઈ નવો પંથ સ્થાપ્યો નહીં, કોઈ નવો ધર્મ સ્થાપ્યો નહીં. એટલા માટે કે અનંતા જ્ઞાનીઓનો જે માર્ગ છે એ જ સમજાવવાનો છે, એ સમજો અને એ જ બસ છે એની અંદર. તો નવાની આપણે તો કંઈક નવું થાય તો મજા આવી જાય. છ માર્ગ હાલતા એમાં હાથમાં શરૂ થાય તો શરૂઆતમાં દોડાદોડી ક્યાં હોય, એમાં ક્યાંક મળી જશે તો એમાં સંકેતના પડીકા વેચાતા હશે ને આપણે રહી જશું તો. પ્રજ્ઞાપરાધ સરસ છે. હવે આપણે જરા આગળ વિચારીએ. હવે મતાર્થીના લક્ષણો કહીએ છીએ. જો વાત ખૂબ ગંભીરતાપૂર્વક, જે કંઈ ક્રમસર લક્ષણો આવશે ચાર પદ્ધતિથી અને ગાથાઓ આઠ જ છે, પણ આ માત્ર ને માત્ર પોતાના હેતુએ જ છે. આ સાધકનું પોતાની ભગવાન આપણી સાથે હવે અંતરંગ વાત કરે છે એ રીતે આ વિચાર કરીને સમજવાનો છે. શું કહે છે આગળ કોને લેવાનું?
હવે મતાર્થીના લક્ષણો કહીએ છીએ. અહીં ક્રમ પાડેલા છે અને એ ક્રમ હેતુપૂર્વક છે. આધ્યાત્મિક માર્ગમાં સૌથી વધારે મહત્વનું સાધન સત્પુરુષ સદગુરુ છે. બીજું સાધન તીર્થકર પરમાત્મા છે. ત્રીજું સાધન સત્શાસ્ત્રો છે અને ચોથું સાધન બહારની પ્રક્રિયા છે. એ ચારેમાં કેવું મતાર્થીપણું છે તેની વાત કરવી છે. તે ક્રમથી કરશે.
જોયું પહેલી વાત શું વાત થશે? મતાર્થીપણું ક્યાં રહેલું છે? ચાર પગથિયા, ચાર તબક્કા કીધા, પણ સૌ આધ્યાત્મિક માર્ગમાં સૌથી વધારે મહત્વ કોનું? સદગુરુનું એક, અને બીજું તીર્થંકર પરમાત્મા, ત્રીજું સત્શાસ્ત્રો, અને ચોથું બહારની પ્રક્રિયા એટલે જે કાંઈ એનું પેલા ક્રિયાકાંડ છે તે, એ ચારેયમાં મતાર્થી પણું છે જીવનું. આ આત્માર્થી જીવ આ ચારેયને માનનારો આત્માર્થી જોઈને બેન, તીર્થંકરને માનનારો સદગુરુ છે, સત્શાસ્ત્ર છે અને ક્રિયાકાંડ કરનારો છે. હવે સત્પુરુષ કહે છે કે જુઓ, હવે અમને તમને કહીએ છીએ કે આ ચાર મહત્વના સાધનમાં આત્માર્થી ગળાડૂબ છે, પણ એના એની અંદર એનું મતાર્થીપણું કેવું છે એ અમારે વાત કરવી છે. આ ચારે ચાર બરોબર છે, ખોટા છે નહીં, આ ચાર જ જોઈએ, ચારનું જ મહત્વ છે, આ ચાર જ હોવા જોઈએ. એ છે આને, આને ચારે છે, છતાં એની અંદર એનું શું છે? મતાર્થીપણું. એટલે સતની વિરુદ્ધ એવો કંઈક એનો આગ્રહ છે અથવા એવું એનો કંઈક લક્ષ્ય છે, એવી એની દ્રષ્ટિ છે, આ એનો દોષ છે, આ એનો દોષ બતાવ્યો છે. ખૂબ સૂક્ષ્મતાથી પણ બહુ સરસ રીતે કહ્યું છે, લક્ષ આપીએ. ચાલો પહેલું,
પહેલી વાત ભાઈ, ત્યાગ. ત્યાગ ઉત્તમ વસ્તુ છે, શ્રેષ્ઠ વસ્તુ છે. ત્યાગનો નિષેધ કદી પણ જ્ઞાની પુરુષ કરતા નથી, ત્યાગનો ઉપદેશ આપે છે. આપેલા એક ગાથામાં પરમ કૃપાદેવે કહ્યું છે કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં જ્ઞાન અટકે, ત્યાગ વિરાગ માં તો ભૂલે નિજબાન. ચિત્તમાં ત્યાગ વૈરાગ્ય ન હોય તો તેને આત્મજ્ઞાન થાય નહીં, આત્મજ્ઞાનની ઘટના ઘટી શકે નહીં. ત્યાગની વાત તો કરી, પરંતુ તેમાં એક વાત ઉમેરવાની છે, બાય ત્યાગ તો ખરો, પણ જો જ્ઞાન નહીં હોય તો શા માટે, ક્યાં હેતુથી શું કરવા ત્યાગ, શું કરવા ત્યાગ, ક્યારે ત્યાગ, ક્યાં પદાર્થોમાં ત્યાગ, પદાર્થોનો ત્યાગ, ત્યાગ પાછળ કંઈક હેતુ બળવાન કારણ જોઈએ. ત્યાગ ઘણા કરતા હોય છે, ઘરમાં કંઈક અજીઓ થયો હોય તો હું જાઉં છું આશ્રમમાં, તે આશ્રમમાં જાય પણ ખરો, તે ઉત્તેજના અને આવેશમાં ભાગી છૂટ્યો છે. તેણે સમજણપૂર્વક એકાંત માટે ત્યાગ કર્યો નથી. ભાગી છૂટવું જુદી વસ્તુ છે અને ત્યાગ કરવો જુદી વસ્તુ છે. ત્યાગમાં બે વસ્તુઓ જરૂરી છે, પહેલી વાત બાહ્ય પદાર્થો અને બાહ્ય સંજોગો સમજણપૂર્વક છોડવા જોઈએ, અને બીજી વાત તેના પ્રત્યે આસક્તિ, મમત્વ કે મૂર્છા છૂટવા જોઈએ. તે છૂટ્યા ન હોય તો તે ત્યાગ સાર્થક ન ગણાય, તે સફળ થઈ શકતો નથી. ત્યાગ અંતિમ લક્ષ્ય નથી, ત્યાગ વચલી ઘટના છે, કંઈક વિશેષ કામ કરવા માટે ત્યાગ કરવાનો છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે એક કલાક અને મને મારા રૂમમાં એકલો રહેવા દો, મારે કંઈ એકાંત જોઈએ છે, કારણ કે અગત્યના ચોપડા તૈયાર કરવાના છે. આમ ત્યાગ પાછળ કંઈક હેતુ અથવા વિશેષ કામ છે. ત્યાગ એ ભાગેડુ વૃત્તિ કે પલાયનવાદ નથી, ત્યાગ રીસામણા માટે નથી અને કોઈને સીધા દોર કરવા માટે નથી, ત્યાગ એ કંટાળો પણ નથી.
ત્યાગ એ વિશેષ ઘટના છે, જ્યાં એકાંતનો અવસાદ, જ્યાં એકાંતનો અવકાશ મળે, જ્યાં ચિંતનનો અવકાશ મળે, અને ખાસ કરીને તો જે આત્મતત્વ છે તેના નિર્ણય માટે શ્રવણ મનન ચિંતન કરી શકાય, અર્થઘટન નિધિધ્યાસન થઈ શકે, એટલા માટે ત્યાગ કરવાનો છે. પરમ કૃપાળુ દેવ વારંવાર કહેતા હતા કે ચાલો ઈડર જઈએ, ઉત્તર સંડા જઈએ, એવા પુરુષને પણ એકાંતમાં જવાનો ભાવ થતો હતો. એ ધરતી, એ શિલા, એ નદી કિનારો અમને વારે વારે યાદ આવે છે. અમારે આરંભ અને પરિગ્રહ છોડી એકાંતમાં રહેવું છે. ત્યાગ એ કંઈ હેતુ માટે છે, એ કશાક લક્ષ્ય માટે છે. ત્યાગ આત્મજ્ઞાનની ઘટના જીવનમાં થાય એટલા માટે છે. તમે પૈસા, સ્ત્રી ત્યાગો, એ બાહ્ય ત્યાગ છે, પણ તે આત્મજ્ઞાન માટે ન હોય તો મોટે ભાગે ત્યાગ કર્યા પછી સમય વાતોમાં જાય, ગુફામાં પડ્યા રહેવામાં જાય. એમાં જો કાંઈ ચિંતન મનન અધ્યયન અભ્યાસ કે વગેરે કશું જ હોય નહીં તો બાહ્ય ત્યાગ ખરો, પણ તે આત્મજ્ઞાન માટે નહીં.
બસ શરૂ કરે છે, ક્યાંથી શરૂ કરે છે? પેલું તત્વ ચાર તત્વ સદગુરુ, તીર્થંકર, સત્શાસ્ત્ર અને પ્રવૃત્તિ, ધર્મની પ્રવૃત્તિ. આ ચાર તત્વ યાદ રાખવા. જો આગળની આખી ગાથામાં આવી જાય, 11મી ગાથામાં આવ્યું હતું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. જીનનો ઉપકાર છે, પણ સદગુરુ એના જેવો નહીં. સદગુરુ મહત્વનો એટલા માટે કે સદગુરુના ઉપદેશ પણ સમજાય ન. ઉપકાર તો જીનનો જ છે, તત્વ તો જીનનું જ છે, પણ આ જીનનું સ્વરૂપ એટલું બધું કઠિન છે, અગમ્ય છે કે સદગુરુના બોધ વિના સમજાય નહીં. તો ત્યાં ફરીથી બીજો નંબર આપ્યો, સદગુરુ અને તીર્થંકર. કેમ કે તીર્થંકર સમજવા હોય તો સદગુરુ વિના તીર્થંકર નહીં સમજાય, અર્યંત વિના સિદ્ધપદ નહીં સમજાય. એટલે પહેલું નમો અર્યંતાણમ, પછી નમો સિદ્ધાણમ. થવું છે સિદ્ધ, એ અર્યંતને પણ સિદ્ધ જ થવું છે, એ સિદ્ધની જ આરાધના કરવાના છે. એ પણ હજી 13મા ગુણસ્થાનક છે, એનું પણ હજી એક પગથિયું બાકી છે, પણ સિદ્ધપદને સમજાવનાર એ છે, સિદ્ધપદનો પૂર્ણ માર્ગ બતાવનાર એ છે. અને સિદ્ધનું સ્વરૂપ તો અરૂપી છે, કેવી રીતે સમજાશે? સમજાવનાર આવા જયારે હોય છે ત્યારે જ સમજાય છે. એટલે અહીંયા એ મૂક્યું કે પહેલું પદ એ સદગુરુ. ચાર જગ્યાએ જીવની ભ્રાંતિ છે, એમાં પહેલી ભ્રાંતિથી શરૂ કરે છે, પહેલા દોષથી શરૂ કરે છે. પહેલો દોષ ગુરુમાં, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. બહુ સ્પષ્ટ કે છે, આમાં કઈ કોઈને હવે એને સાડી બહાર રાખવી. બાહ્ય ત્યાગ જબરજસ્ત છે, એટલો બધો બાહ્ય ત્યાગ હોય, એટલા પ્રકારના કપડા બદલાવે ને, એક માળા રાખીને ત્રિકુણ તાણે ને, ચીપિયા ખોખડાવે ને, ત્રિશુલ હાથમાં પૈકડા હોય, ચરવડા હોય જોઈએ, મુપતિ સરસ હોય ને, પાતરા હરા રાખ્યા છે, આ બધું લક્ષણો બહારના જેટલા છે એટલા અદભુત રાખે, પણ જ્ઞાન પેલી ભૂલ. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મના તે ગુરુમાં જ ગુણો. આવા બીજા પોતાના કુળના, કુટુંબના, મારાના, આ અમારા છે, આ ભેવાઈ આને માને છે કે હું માનું, મારે જવું પડશે ને તો નહીં હાલે, આ બધા શરમ ભરમના કોઈ ગુરુની અહીંયા વાત જ થતી નથી. એ તો વ્યવહાર છે બધો, આ બધો વ્યવહાર છે ભેવાઈ વેલાનો. અત્યારે તો એના માટે જવું પડે છે. આ બધી જ વસ્તુ મતાર્થીની અંદર આવે છે, કે બધા તમારા મતના આગ્રહ છે. સંસારનો મત છે મારો, કે મારો ભાઈ બન જાય છે એટલે મારે એને ખોટું લાગતું લઈ જવું છે. મારો શેઠ જાય છે, શેઠને હારું લગાડવા મારે જવું છે. અરે શેઠ જતો હોય ને આગળ પેલા પોતે જઈને બેસી જાય, એટલે શેઠને ખબર પડે કે આને ઘણી શ્રદ્ધા છે. વાલો થવું છે વાલા. આ બધા ચાળા બધા કેવા છે? સંસારના. અને શેના નામે કરવા છે? પરમાત્મા. જ્ઞાની પુરુષ કહે છે કે જો ભાઈ, હવે જે થતું હોય અમે તને સૂચન કરીએ છીએ, માર્ગ આગળ આવશે, સમજશું. દ્રષ્ટિ જો હોય કે પહેલી ભૂલ એ સદગુરુ પદમાં, પહેલું તત્વ આ મતાર્થે આત્માર્થી, આત્માર્થી છે જ, એને આત્મા જ પ્રાપ્ત કરવો છે, પણ ભૂલ કરી ગયો છે. એમાં પહેલી ભૂલ કઈ આવી છે? ગુરુ તત્વની શ્રદ્ધા, ગુરુ વ્યક્તિ નહીં, ગુરુ તત્વની શ્રદ્ધા. એ તત્વની શ્રદ્ધામાં પહેલી વાત જબરજસ્ત મૂકી દીધી છે કે એને ત્યાગ નથી. શેમાં? ચિત્ત નહીં, આ બાહ્ય ત્યાગ છે. પછી ત્યાગની પછી વાત બધી આગળ આવશે. બાહ્ય ત્યાગ છે પણ અંતર ત્યાગ નથી. એટલે તમે જોશો તો બાહ્ય ત્યાગ પાર વિનાનો, અને પછી જરાક નજીક જઈએ ત્યારે આપણે એમ થાય કે આની અભરખા તો જેટલી આપણી છે એટલી જ છે. દરેક વસ્તુ ફર્સ્ટ ક્લાસ જોઈએ, સુપ્રીમ જોઈએ, સુપર જોઈએ, A1 જોઈએ, બધું જ જોઈએ, અને ક્યાં વાંધો હતો? એક વિના પણ ચાલે. તો બાહ્ય ત્યાગ ઘણો દેખાડે છે, પણ અંતર ત્યાગ ક્યાંથી શરૂ કરે છે? જો ગુરુને ઓળખવા માટે પણ મુમુક્ષુ પાસે પહેલા દ્રષ્ટિ હોવી જોઈએ. જો મુમુક્ષુમાં વૈરાગ્યની દ્રષ્ટિ હોય તો એ કોઈ ગુરુના વૈરાગ્યને પારખી શકે. વિશેષ આપણે ખુશ લઈએ.